प्रारंभिक उद्घोषणा पूर्व रेकॉर्ड करेल प्रारंभिक उद्घोषणा पूर्व रेकॉर्ड करेल एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચા એમ કે એક એવા પ્રકૃતિવાદી અને વિચારક વિશે છે જેમણે ખરેખર દુનિયાને જોવાની આપણી રીત બદલી નાખી.
હા, ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન એમનું નામ આવે એટલે ઉત્ક્રાંતિ શબ્દ તરત મનમાં આવે.
બિલકુલ. અને એમના વિચારોએ, ખાસ કરીને એમના પુસ્તક ઓન ધ ઓરિજિન ઓફ સ્પીશીઝ, એ જીવવિજ્ઞાન અને માનવજાતની પોતાની સમજને હંમેશ માટે બદલી નાખી.
સાચી વાત છે. એમણે જીવનની આટલી બધી વિવિધતા, આટલી જટિલતા, એના માટે એક વૈજ્ઞાનિક સમજૂતી આપી જે તે સમય માટે તો બહુ મોટી વાત હતી.
હા, કારણ કે એ સમય તો ધાર્મિક અને સામાજિક માન્યતાઓ બહુ પ્રબળ હતી. એમને પડકાર ફેંકવો સહેલો નહોતો.
ચાલો આજે એમની આખી સફર અને એમના વિચારોની ગહનતા સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. ડાર્વિનને સમજવા માટે પહેલા એમનો સમય સમજવો પડે. તેઓ 1809થી 1882 સુધી જીવ્યા, એટલે કે વિક્ટોરિયન યુગ.
વિક્ટોરિયન યુગ એટલે બ્રિટનમાં મોટા ફેરફારોનો સમય નહીં?
હા, બહુ મોટા ફેરફારો. ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી હતી, બ્રિટિશ સામ્રાજ્ય એની ચરમસીમા પર હતું અને સામાજિક બૌદ્ધિક રીતે પણ ઘણું બધું બદલાઈ રહ્યું હતું.
અને વૈજ્ઞાનિક વિચારસરણીનું શું?
જુઓ, જ્ઞાનોદય એટલે કે એનલાઇટનમેન્ટ પછી યુરોપમાં તર્ક અને પ્રયોગો પર, પુરાવા પર ભાર વધી રહ્યો હતો. લોકો સવાલો પૂછતા થયા હતા,
એટલે એક માહોલ બની રહ્યો હતો.
બરાબર. અને એમાં ભૂસ્તરશાસ્ત્રમાં ચાર્લ્સ લાયલનું કામ બહુ મહત્વનું હતું. એમનો યુનિફોર્મિટેરિયનિઝમનો સિદ્ધાંત
એ શું કહેતો હતો?
એમનો સિદ્ધાંત કહેતો હતો કે પૃથ્વી પર જે ફેરફારો આપણે આજે જોઈએ છીએ, જેમ કે પર્વતો બનવા, ખીણો ઘસાવી, આ બધું ધીમે ધીમે લાખો કરોડો વર્ષોથી ચાલતી પ્રક્રિયાઓનું પરિણામ છે.
અચ્છા, એટલે પૃથ્વી બહુ જૂની છે એમ?
હા, બાઇબલમાં કહ્યું હતું એમ, થોડા હજાર વર્ષ જૂની નહીં પણ લાખો વર્ષ જૂની. આ દીર્ઘ સમયનો ખ્યાલ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત માટે ખૂબ જ જરૂરી હતો, કારણ કે ઉત્ક્રાંતિ થતા ઘણો સમય લાગે.
પણ એ સમયે મોટાભાગના લોકો શું માનતા હતા પ્રકૃતિ વિશે?
એ વખતે નેચરલ થિયોલોજીનો વિચાર બહુ પ્રચલિત હતો. એવું મનાતું કે સજીવોની રચના કેટલી જટિલ અને પરફેક્ટ છે, આ તો કોઈ બુદ્ધિશાળી સર્જનહાર એટલે કે ઈશ્વર જ બનાવી શકે.
પેલી વિલિયમ પેલીની ઘડિયાળ બનાવનાર વોચમેકરવાળી દલીલ.
બરાબર. એ જ, જેમ જટિલ ઘડિયાળ જોઈને કોઈ બનાવનારનો ખ્યાલ આવે, તેમ જટિલ સજીવો જોઈને ઈશ્વરનો ખ્યાલ આવે.
તો શું પ્રજાતિઓ બદલાઈ શકે છે એવા વિચારો કોઈ કરતું જ નહોતું?
ના, એવું નથી. વિચારો તો હતા, જેમ કે લેમાર્ક નામના વૈજ્ઞાનિક હતા અને ડાર્વિનના પોતાના દાદા ઇરાસ્મસ ડાર્વિન, એમને પણ પ્રજાતિઓના પરિવર્તન એટલે કે ટ્રાન્સમ્યુટેશનની વાત કરેલી. પણ એમની પાસે કોઈ નક્કર પુરાવા નહોતા કે પછી એ ફેરફાર કેવી રીતે થાય છે એની કોઈ ચોક્કસ પદ્ધતિ, કોઈ મેકેનિઝમ નહોતું સૂચવી શક્યા.
અચ્છા, તો ડાર્વિન પર કોનો કોનો પ્રભાવ પડ્યો લાયલ સિવાય?
એક તો થોમસ માલ્થસ, જે અર્થશાસ્ત્રી હતા, એમના વસ્તી વધારા અને સંસાધનો માટેના સંઘર્ષના વિચારો, એના પરથી ડાર્વિનને પ્રાકૃતિક પસંદગીનો આઈડિયા આવ્યો.
એમ, એ કઈ રીતે?
માલ્થસે કહ્યું કે વસ્તી હંમેશા ખોરાકના ઉત્પાદન કરતાં વધુ ઝડપથી વધે છે, એટલે હંમેશા સંઘર્ષ રહે છે. ડાર્વિને વિચાર્યું કે આવું જ સંઘર્ષ પ્રકૃતિમાં પણ હશે, જીવવા માટેનું સંઘર્ષ.
બરાબર. અને બીજો કોઈ?
હા, અને પછી આલ્ફ્રેડ રસલ વોલેસ, એ પણ પ્રકૃતિવાદી હતા અને એમણે ડાર્વિનથી સ્વતંત્ર રીતે લગભગ એવો જ સિદ્ધાંત વિકસાવ્યો હતો. એની વાત આપણે આગળ કરીશું.
ચાલો હવે ડાર્વિનના શરૂઆતના જીવન વિશે થોડી વાત કરીએ. એમનો જન્મ તો સારા પૈસાદાર ઘરમાં થયેલો ને?
હા, 1809માં શ્રુઝબરી, ઇંગ્લેન્ડમાં. પિતા રોબર્ટ ડાર્વિન સફળ ડૉક્ટર હતા. મા પણ વેજવુડ પરિવારમાંથી આવતા હતા, જે માટીકામ માટે જાણીતા હતા. પરિવાર આમ બૌદ્ધિત અને ઉદારમતવાદી ગણાય.
તો ભણવામાં કેવા હતા? ઓ, તો પછી?
પછી પિતાએ વિચાર્યું કે ચલો ડૉક્ટર નહીં તો પાદરી બનાવીએ, એટલે એમને કેમ્બ્રિજની ક્રાઇસ્ટ કોલેજમાં મોકલ્યા. એ સમયે ઘણા સારા ઘરના યુવાનો માટે પાદરી બનવું એ સન્માનજનક ગણાતું અને એમને પ્રકૃતિનો અભ્યાસ કરવાનો સમય પણ મળી રહેતો.
પણ ડાર્વિનનો રસ તો બીજે ક્યાંક હતો.
બિલકુલ, એમને તો નાનપણથી જ પ્રકૃતિમાં રસ હતો. ભમરા ભેગા કરવા, પક્ષીઓ જોવા, શિકાર કરવો, ખડકો તપાસવા, આ બધું એમને બહુ ગમતું.
કેમ્બ્રિજમાં કોઈ એવું મળ્યું જેણે આ રસને પ્રોત્સાહન આપ્યું?
હા, ત્યાં એમને પ્રોફેસર જ્હોન સ્ટીવન્સ હેન્સ્લો મળ્યા, જે વનસ્પતિશાસ્ત્રી હતા, અને ભૂસ્તરશાસ્ત્રી એડમ સેજવિક. આ બંનેએ ડાર્વિનની વૈજ્ઞાનિક પ્રતિભા પારખી અને એમને ખૂબ પ્રોત્સાહન આપ્યું.
અને પેલી ગ્લટન ક્લબની વાત?
હા હા, એ કેમ્બ્રિજમાં એક ક્લબ હતી જેના સભ્યો ભેગા મળીને એવા પ્રાણીઓ ખાતા જે સામાન્ય રીતે કોઈ ન ખાય. ડાર્વિન એના સભ્ય હતા. કહેવાય છે કે એમણે બાજ અને એક વૃદ્ધ ભૂખરો ઘુવડ પણ ચાખેલું, જેનો સ્વાદ એમને અવર્ણનીય લાગ્યો હતો.
ગજબ કહેવાય. અને પછી
એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, એચએમએસ બીગલની યાત્રા.
ખરેખર એ 5 વર્ષ 1831 થી 1836 એમના માટે અને વિજ્ઞાન માટે નિર્ણાયક સાબિત થયા. પ્રોફેસર હેન્સ્લોએ જ એમને આ યાત્રા માટે સૂચવ્યા હતા.
એમનો રોલ શું હતો જહાજ પર?
સત્તાવાર રીતે તો એ જહાજના કેપ્ટન રોબર્ટ ફિટ્ઝરોયના ભોજન સમયના સાથી અને જેન્ટલમેન નેચરલિસ્ટ હતા. પણ એમનું મુખ્ય કામ તો પ્રકૃતિનો અભ્યાસ કરવાનો, નમૂના ભેગા કરવાનો અને નોંધો લેવાનું હતું.
અને આ યાત્રા એમને ક્યાં ક્યાં લઈ ગઈ?
ઓ, દુનિયાના ઘણા ભાગોમાં. શરૂઆત દક્ષિણ અમેરિકાના કિનારાથી થઈ બ્રાઝિલના વર્ષાવનો, આર્જેન્ટિનાના પંપાસ, એન્ડીઝ પર્વતમાળા, પછી પેસિફિકમાં ગેલાપાગોસ ટાપુઓ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા થઈને તેઓ પાછા ઇંગ્લેન્ડ ફર્યા. 5 વર્ષ લાંબો સમય. એમણે શું કર્યું આ દરમિયાન?
એમણે અકલ્પનીય માત્રામાં નિરીક્ષણો કર્યા. હજારો છોડ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, અશ્મિઓ, ખડકોના નમૂના એકઠા કર્યા. એમને વ્યવસ્થિત રીતે પેક કરીને ઇંગ્લેન્ડ પાછા મોકલતા રહ્યા. અને સૌથી અગત્યનું, એમણે પોતાની ડાયરીઓ અને નોંધપોથીઓમાં બધું બારીકાઈથી નોંધ્યું.
અને ગેલાપાગોસ ટાપુઓ, ત્યાં એવું તે શું ખાસ જોયું એમણે?
ગેલાપાગોસ આમ તો નાના નાના ટાપુઓનો સમૂહ છે. ડાર્વિને જોયું કે દરેક ટાપુ પરના અમુક પ્રાણીઓ, ખાસ કરીને ફિંચ પક્ષીઓ અને મોટા કાચબાઓ, થોડા થોડા જુદા હતા.
જુદા હતા એટલે?
જેમ કે ફિંચ પક્ષીઓ બધા દેખાવમાં મળતા આવતા હતા, પણ દરેક ટાપુ પર એમની ચાંચનો આકાર જુદો હતો. કોઈની ચાંચ જાડી મજબૂત હતી જે બીજ તોડી શકે, કોઈની પાતળી લાંબી હતી જે ફૂલોમાંથી રસ ચૂસી શકે, કોઈની વળી જીવડા પકડવા માટે અનુકૂળ હતી.
અચ્છા, એટલે જે તે ટાપુ પર જેવો ખોરાક મળે એવી ચાંચ.
બરાબર. એ જ રીતે કાચબાઓના કવચના આકાર પણ ટાપુ પ્રમાણે બદલાતા હતા. આ જોઈને ડાર્વિનને પહેલીવાર ગંભીરતાથી વિચાર આવ્યો કે શું આ બધી પ્રજાતિઓ અલગ અલગ બનાવવામાં આવી હશે, કે પછી કોઈ એક મૂળ પ્રજાતિમાંથી આ બધા ફેરફારો થયા હશે.
અને આ જ પ્રશ્ન એમના સિદ્ધાંતનો પાયો બન્યો.
ચોક્કસ. ગેલાપાગોસના અનુભવે એમના મનમાં ઉત્ક્રાંતિના બીજ રોપી દીધા.
યાત્રા પરથી પાછા આવ્યા પછી શું થયું? એમણે તરત પોતાના વિચારો જાહેર કરી દીધા?
ના, તરત નહીં. તેઓ 1836માં ઇંગ્લેન્ડ પાછા ફર્યા ત્યારે એક યુવાન પણ જાણીતા વૈજ્ઞાનિક તરીકે એમની ઓળખ બની ચૂકી હતી. એમના મોકલેલા નમૂના ઉપર બીજા વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા હતા.
અને અંગત જીવનમાં?
1839માં એમણે પોતાની પિતરાઈ બહેન એમ્મા વેજવુડ સાથે લગ્ન કર્યા. એ પહેલાં એમણે લગ્નના ફાયદા ગેરફાયદાની લાંબી યાદી બનાવેલી, એ પણ મજાની વાત છે.
ખરેખર શું લખ્યું હતું એમાં?
લગ્ન કરો, એ વિભાગમાં લખ્યું હતું બાળકો, કાયમી સાથી, ઘરનો પ્રેમ, અને લગ્ન ન કરોમાં જ્યાં ગમે ત્યાં જવાની સ્વતંત્રતા, પુસ્તકો ખરીદવાની સ્વતંત્રતા અને સમયનો વ્યય જો પત્નીને મુલાકાતો ગમતી હોય તો.
હા હા, તો પછી તેઓ ક્યાં સ્થાયી થયા?
લગ્ન પછી થોડો સમય લંડનમાં રહ્યા, પણ પછી એમને શહેરનો ઘોંઘાટ ન ફાવ્યો એટલે 1842માં તેઓ લંડન નજીક કેન્ટના ડાઉન ગામમાં એક મોટું ઘર ખરીદીને ત્યાં રહેવા ગયા. આ ઘર ડાઉન હાઉસ તરીકે ઓળખાયું અને ત્યાં જ એમણે બાટીનું જીવન વિતાવ્યું અને મોટાભાગનું સંશોધન કર્યું.
પણ તમે કહ્યું કે એમણે વિચારો જાહેર કરવામાં બહુ વાર લગાડી, લગભગ 20 વર્ષ. શા માટે?
હા, લગભગ 2 દાયકા. એના ઘણા કારણો હતા. એક તો એમને ખબર હતી કે એમના વિચારો કેટલા ક્રાંતિકારી હતા. એ સીધા જ ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર કરતા હતા,
ખાસ કરીને મનુષ્યની ઉત્પત્તિ વિશે. એમને ડર હતો કે આનાથી મોટો વિવાદ થશે અને એમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થશે.
બીજું કારણ?
બીજું, તેઓ ખૂબ સાવચેત અને પદ્ધતિસર કામ કરનારા વૈજ્ઞાનિક હતા. એમને ખાતરી કરવી હતી કે એમની પાસે પૂરતા અને મજબૂત પુરાવા છે, એટલે એમણે ડાઉન હાઉસમાં રહીને પુષ્કળ કામ કર્યું. કબૂતરો ઉછેર્યા, એમનામાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા, છોડ પર પ્રયોગો કર્યા, અળસિયાનો અભ્યાસ કર્યો, અસંખ્ય પુસ્તકો વાંચ્યા, બીજા વૈજ્ઞાનિકો સાથે પત્રવ્યવહાર કર્યો.
અને એમને પેલી બીમારી પણ હતી ને?
હા, એ પણ એક મોટો મુદ્દો હતો. યાત્રા પરથી પાછા આવ્યા પછી એમને સતત કોઈને કોઈ શારીરિક તકલીફ રહેતી. હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવા, સખત થાક લાગવો, પેટમાં દુખાવો, ઉલટીઓ થવી. આ બીમારી શું હતી એ ક્યારેય ચોક્કસ નિદાન ન થયું, પણ શક્યતા છે કે બીગલ યાત્રા દરમિયાન એમને દક્ષિણ અમેરિકામાંથી ચાગાસ રોગ જેવો કોઈ ઉષ્ણકટિબંધીય ચેપ લાગ્યો હોય.
એના લીધે એમના કામ પર અસર થઈ હશે?
એક રીતે હા, કારણ કે એમને ઘણીવાર પથારીમાં જ રહેવું પડતું, લોકોને મળવાનું ઓછું કરી દીધું. પણ બીજી રીતે આ એકાંતવાસને કારણે એમને પોતાના વિચારો પર અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અતૂટ સમય મળ્યો. ડાઉન હાઉસમાં એમણે એક સરસ મજાનો રસ્તો બનાવ્યો હતો, સેન્ડવોક અથવા વિચારપથ.
એટલે ત્યાં ચાલીને વિચારતા?
હા, રોજ એના પર ચાલતા અને પોતાના સિદ્ધાંતો વિશે મનન કરતા. કહેવાય છે કે કોઈ અઘરો પ્રશ્ન હોય તો એના પર વિચાર કરતા જેટલા ચક્કર લગાવે એટલા કાંકરા એક જગ્યાએ ભેગા કરતા જતા.
કેટલી ધીરજ! અને પછી 1858માં શું થયું જેનાથી એમને પુસ્તક છાપવાની ઉતાવળ થઈ?
હા, એ બહુ નાટકીય ઘટના હતી. 1858ના જૂન મહિનામાં ડાર્વિનને એક પત્રો મળ્યો. એ આલ્ફ્રેડ રસલ વોલેસ નામના બીજા બ્રિટિશ પ્રકૃતિવાદીનો હતો, જે એ વખતે મલય દ્વીપ સમૂહ, આજનું ઇન્ડોનેશિયા, મલેશિયામાં સંશોધન કરી રહ્યા હતા.
એ પત્રમાં શું હતું?
વોલેસે તાવની બીમારીમાં પથારીમાં પડ્યા પડ્યા વિચારેલો એક લેખ મોકલ્યો હતો, અને એ લેખમાં એમણે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, જે ડાર્વિન છેલ્લા 20 વર્ષથી ખાનગીમાં વિકસાવી રહ્યા હતા. બરાબર એ જ સિદ્ધાંત.
ઓ, ડાર્વિનને કેવું લાગ્યું હશે?
એ તો સ્તબ્ધ થઈ ગયા. એમને થયું કે આટલા વર્ષોની મારી મહેનત પાણીમાં ગઈ. પણ એમના મિત્રો ચાર્લ્સ લાયલ અને વનસ્પતિશાસ્ત્રી જોસેફ હુકરે રસ્તો કાઢ્યો. એમણે સૂચવ્યું કે ડાર્વિનના અગાઉના લખાણોનો અંશ અને વોલેસનો લેખ બંને એક સાથે લંડનની પ્રતિષ્ઠિત લિનિયન સોસાયટી સમક્ષ રજૂ કરવામાં આવે.
એટલે બંનેને શ્રેય મળ્યું.
હા, જુલાઈ 1858માં એ રજૂ થયા, અને પછી ડાર્વિનને સમજાયું કે હવે પોતાનું વિસ્તૃત કાર્ય પ્રકાશિત કરવામાં મોડું ન કરવું જોઈએ, એટલે એમણે ઝડપથી પોતાના પુસ્તકનું સંક્ષિપ્ત રૂપ તૈયાર કર્યું અને નવેમ્બર 1859માં એ પ્રકાશિત થયું, ઓન ધી ઓરિજિન ઓફ સ્પીશીઝ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન.
અને એ પુસ્તકે ઇતિહાસ રચી દીધો. ચાલો હવે એ મુખ્ય વિચાર પર આવીએ જેણે આ બધો હલચલ મચાવ્યો, પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ. સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. ડાર્વિનનો સિદ્ધાંત ખરેખર તો બહુ તાર્કિક અવલોકનો પર આધારિત છે. જુઓ, એમણે મુખ્ય 4 વાતો કહી. પહેલી,
વિવિધતા, વેરિએશન. કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ જુઓ, એના બચ્ચા કે છોડ એક સરખા નથી હોતા. એમનામાં નાના મોટા તફાવત હોય જ છે, રંગમાં, કદમાં, વર્તનમાં.
બરાબર.
બીજું,
વારસાગમન, ઇનહેરિટન્સ. આ જે તફાવતો છે એમાંથી ઘણા માતા પિતા તરફથી સંતાનોમાં ઉતરે છે, એટલે કે વારસાગત હોય છે.
ઠીક છે. ત્રીજું,
અને આ બહુ મહત્વનું છે, અસ્તિત્વ માટે સંઘર્ષ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. દરેક સજીવ પોતાની જાતિ ટકાવી રાખવા પ્રયત્ન કરે છે અને સામાન્ય રીતે જીવી શકે એના કરતાં ઘણા વધારે સંતાનો પેદા કરે છે. પણ પર્યાવરણમાં ખોરાક, પાણી, જગ્યા બધું મર્યાદિત છે, એટલે ટકી રહેવા માટે સ્પર્ધા થાય છે. શિકારી પ્રાણીઓથી બચવું પડે, રોગો સામે લડવું પડે,
એટલે બધા ટકી નથી શકતા. બરાબર. અને અહીં આવે છે ચોથો મુદ્દો, ભિન્ન અસ્તિત્વ અને પ્રજનન, ડિફરન્શિયલ સર્વાઇવલ એન્ડ રિપ્રોડક્શન. આ સંઘર્ષમાં જે સજીવોમાં એવા વારસાગત લક્ષણો હોય જે એમને એમના પર્યાવરણમાં ટકી રહેવા અને પ્રજનન કરવા માટે બીજા કરતાં થોડોક વધુ ફાયદો કરાવે, એમના જીવવાની અને વધુ સંતાનો પેદા કરવાની શક્યતા વધી જાય છે. એટલે જે ફિટ હોય એ વધુ ટકે અને વધુ બચ્ચા પેદા કરે.
હા, પણ ફિટ એટલે શારીરિક રીતે તાકાતવર જ એવું જરૂરી નથી. ફિટ એટલે જે તે પર્યાવરણને સૌથી વધુ અનુકૂળ, એડેપ્ટેડ. દાખલા તરીકે, ઠંડા પ્રદેશમાં જેના શરીર પર વધુ રૂંવાટી હોય એ ફિટ, રણમાં જે ઓછા પાણીએ ચલાવી શકે એ ફિટ.
અને આ ફાયદાકારક લક્ષણો પછી આગલી પેઢીમાં વધુ જોવા મળે.
ચોક્કસ, કારણ કે જે વધુ ફિટ હતા એ વધુ જીવ્યા અને વધુ પ્રજનન કર્યું, એટલે એમના લક્ષણો વારસામાં વધુ ઉતર્યા. પેઢી દર પેઢી આ ચાલ્યા કરે. પર્યાવરણ જાણે કે પસંદ કરતું હોય એમ વધુ સારા લક્ષણોને ટકાવી રાખે છે. આ છે પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન.
અને લાંબા ગાળે આનાથી શું થાય?
લાખો વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલતી રહે, નાના નાના ફેરફારો ભેગા થતા જાય, અને છેવટે એક પ્રજાતિમાંથી એટલા બધા ફેરફારો થઈ જાય કે એ મૂળ પ્રજાતિથી સાવ જુદી એક નવી જ પ્રજાતિ બની જાય.
વાહ, એટલે પ્રકૃતિમાં જે આટલી બધી વિવિધતા છે એ આ રીતે બની છે, કોઈના ઇરાદાપૂર્વકના ડિઝાઇન વગર?
બરાબર. ડાર્વિને પહેલીવાર પ્રકૃતિમાં દેખાતા ડિઝાઇન માટે એક કુદરતી, વૈજ્ઞાનિક સમજૂતી આપી. આ જ એમનું ક્રાંતિકારી પ્રદાન હતું.
અને આની સાથે જ એમણે સમાન પૂર્વજ, કોમન ડિસેન્ટ અને જીવન વૃક્ષ, ટ્રી ઓફ લાઈફનો વિચાર પણ આપ્યો.
હા, જો બધી પ્રજાતિઓ આ રીતે એકબીજામાંથી બની હોય તો એનો અર્થ એ થયો કે ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક બધી પ્રજાતિઓ એકબીજા સાથે જોડાયેલી હોવી જોઈએ. એમણે કલ્પના કરી કે શરૂઆતમાં કદાચ એક જ કે બહુ થોડા પ્રકારના જીવો હશે, અને એમાંથી સમય જતાં ડાળીઓ ફૂટતી ગઈ જેમ એક વૃક્ષની ફૂટે, અને આજે આપણે જે લાખો પ્રજાતિઓ જોઈએ છીએ તે બની. એટલે આપણે બધા માણસો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ એક મોટા કુટુંબ જેવા છીએ.
આ તો બહુ ગહન વાત છે. ઓરિજિન ઓફ સ્પીસીઝ પછી એમણે બીજા કયા મહત્વના પુસ્તકો લખ્યા?
ઓરિજિન તો એમનું સૌથી પ્રખ્યાત પુસ્તક, પણ 1871માં એમણે બીજું એક બહુ જ મહત્વનું અને કદાચ એનાથી પણ વધુ વિવાદાસ્પદ પુસ્તક લખ્યું, ધ ડિસેન્ટ ઓફ મેન એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ.
આમાં શું હતું?
આ પુસ્તકમાં એમણે જે વાત ઓરિજિનમાં માત્ર ઇશારામાં કહી હતી તે ખુલ્લીને કહી. એમણે દલીલ કરી કે મનુષ્ય પણ પ્રાણી જ છે અને એનો વિકાસ પણ ઉત્ક્રાંતિ દ્વારા જ થયો છે, અને આપણા સૌથી નજીકના પૂર્વજો વાનર જેવા પ્રાણીઓ હતા.
ઓ બાપરે, આનાથી તો ભારે હોબાળો થયો હશે.
થયો જ ને, ધાર્મિક વર્તુળોમાં તો ખાસ. પણ એમણે માત્ર એટલું જ ન કહ્યું, આ પુસ્તકમાં એમણે જાતીય પસંદગી, સેક્સ્યુઅલ સિલેક્શનના સિદ્ધાંતને પણ વિસ્તાર્યો.
એટલે શું?
એટલે કે અમુક લક્ષણો પ્રાકૃતિક પસંદગીથી નહીં પણ સાથી પસંદગીને કારણે વિકસે છે. જેમ કે મોરના રંગીન પીંછા એ એને શિકારીથી બચાવવામાં મદદ નથી કરતા, કદાચ નડતરરૂપ પણ બને, પણ એનાથી ઢેલ આકર્ષાય છે અને સમાગમ માટે એને પસંદ કરે છે. એટલે આવા દેખાવડા લક્ષણો પણ પેઢી દર પેઢી ઉતરે છે.
બરાબર.
બીજું કોઈ પુસ્તક?
હા, 1872માં આવ્યું, ધી એક્સપ્રેશન ઓફ ધી ઇમોશન્સ ઇન મેન એન્ડ એનિમલ્સ. આમાં એમણે બતાવ્યું કે માણસો અને પ્રાણીઓમાં લાગણીઓ વ્યક્ત કરવાની રીતો, જેમ કે ગુસ્સામાં ભવાં ચડાવવા, ખુશીમાં હસવું, ડરમાં ધ્રુજવું, એ પણ ઉત્ક્રાંતિની જ દેન છે અને એના મૂળ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આ પુસ્તક આધુનિક મનોવિજ્ઞાન અને પ્રાણી વર્તનશાસ્ત્ર માટે પાયાનું ગણાય છે.
અને છેલ્લે પેલું અળસિયાવાળું પુસ્તક.
હા, 1881માં, એમના મૃત્યુના બરાબર એક વર્ષ પહેલા, ધ ફોર્મેશન ઓફ વેજીટેબલ મોલ્ડ થ્રુ ધી એક્શન ઓફ વોર્મ્સ. આ બતાવે છે કે કેટલા ઝીણવટભર્યા નિરીક્ષક હતા. એમણે વર્ષો સુધી અભ્યાસ કરીને બતાવ્યું કે સાધારણ લાગતા અળસિયા જમીનની ફળદ્રુપતા અને બંધારણ પર કેટલી મોટી અસર કરે છે. અદ્ભુત. જો આપણે ડાર્વિનની સરખામણી ઇતિહાસના બીજા મહાન વૈજ્ઞાનિકો સાથે કરીએ, જેમ કે કોપરનિકલ્સ કે ન્યૂટન, તો એમનું સ્થાન ક્યાં આવે?
એક બહુ પ્રચલિત સરખામણી છે. જેમ કોપરનિકસે કહ્યું કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી, સૂર્ય છે, અને એ રીતે માનવજાતને કેન્દ્રમાંથી હટાવી, તેમ ડાર્વિને કહ્યું કે મનુષ્ય કોઈ વિશેષ સર્જન નથી પણ પ્રાણી જગતનો જ એક ભાગ છે જે ઉત્ક્રાંતિથી બન્યો છે. એમણે માનવતાને એના જૈવિક વિશેષાધિકારના આસન પરથી નીચે ઉતારી.
અને વિજ્ઞાનની પદ્ધતિમાં શું ફરક પાડ્યો?
એમણે જીવવિજ્ઞાનને માત્ર વર્ણન અને વર્ગીકરણના વિષયમાંથી એક સમજૂતી આપતું, કારણો શોધતું વિજ્ઞાન બનાવ્યું. એમણે પેલી ડિઝાઇનવાળી દલીલને બદલે કુદરતી પ્રક્રિયાઓ પર આધારિત સમજ આપી. લેમાર્ક જેવા પહેલાના ઉત્ક્રાંતિવાદીઓ જે કહેતા હતા કે જીવ પોતાના જીવનકાળમાં મેળવેલા લક્ષણો વારસામાં ઉતારી શકે છે, એના કરતા ડાર્વિનની યાદૃચ્છિક વિવિધતા અને પસંદગીની પદ્ધતિ વધુ મજબૂત પુરાવા પર આધારિત હતી.
ઓરિજિન ઓફ સ્પીસીસ છપાયું પછી તરત બધાએ સ્વીકારી લીધું?
ના, બિલકુલ નહીં. પુસ્તક આવ્યું ને તરત જ ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ, છાપાઓમાં, યુનિવર્સિટીઓમાં, ચર્ચમાં, સામાન્ય લોકોમાં. પુસ્તક ખૂબ વેચાયું, પણ વિરોધ પણ જબરદસ્ત થયો.
વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું?
વૈજ્ઞાનિક સમુદાયમાં ઉત્ક્રાંતિનો વિચાર કે પ્રજાતિઓ સમય જતાં બદલાય છે અને એકબીજા સાથે જોડાયેલી છે એ પ્રમાણમાં ઝડપથી સ્વીકાર્યો, કારણ કે અશ્મિઓ અને તુલનાત્મક શરીરરચનાના પુરાવા એ તરફ ઇશારો કરતા હતા. પણ ડાર્વિને જે મુખ્ય પદ્ધતિ સૂચવી હતી, પ્રાકૃતિક પસંદગી, એના પર ઘણા વૈજ્ઞાનિકોને પણ શંકા હતી.
કેમ, શું પ્રશ્નો હતા, મુખ્ય પ્રશ્નો હતા?
આ વિવિધતા આવે છે ક્યાંથી અને લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે કેવી રીતે? ડાર્વિન પાસે આના ચોક્કસ જવાબ નહોતા, કારણ કે એ સમયે જીનેટિક્સ એટલે કે આનુવંશિકતાનું વિજ્ઞાન વિકસ્યું નહોતું.
એનો ઉકેલ ક્યારે આવ્યો?
એનો ઉકેલ આવ્યો 20મી સદીની શરૂઆતમાં, જ્યારે ગ્રેગર મેન્ડેલના વટાણા પરના પ્રયોગો અને આનુવંશિકતાના નિયમોની ફરીથી શોધ થઈ. પછી વૈજ્ઞાનિકોએ ડાર્વિનના પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતને જીનેટિક્સ સાથે જોડ્યો. આ જોડાણને મોડર્ન ઇવોલ્યુશનરી સિન્થેસિસ કહેવાય છે, અને એણે ઉત્ક્રાંતિના સિદ્ધાંતને ખૂબ જ મજબૂત વૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો.
અને પેલી સોશિયલ ડાર્વિનિઝમની જે વાત થઈ હતી, એ શું હતું બરાબર?
હા, એ ડાર્વિનના સિદ્ધાંતનો એક ખૂબ જ ખરાબ અને વિકૃત ઉપયોગ હતો. હર્બર્ટ સ્પેન્સર જેવા અમુક સમાજશાસ્ત્રીઓ અને વિચારકોએ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટનો વિચાર લીધો અને એને સીધો માનવ સમાજ પર લાગુ કરી દીધો.
એટલે એમણે શું કહ્યું?
એમણે દલીલ કરી કે સમાજમાં પણ જે ફિટેસ્ટ હોય, એટલે કે વધુ સફળ, વધુ ધનવાન, વધુ શક્તિશાળી લોકો કે પ્રજાતિઓ, એ જ ટકવા જોઈએ. ગરીબી, બીમારી, અસમાનતા એ બધું કુદરતી છે અને એમાં સરકારે દખલ ન કરવી જોઈએ. આ વિચારનો ઉપયોગ જાતિવાદ, સામ્રાજ્યવાદ અને બેફામ મૂડીવાદને યોગ્ય ઠેરાવવા માટે થયો.
પણ ડાર્વિન પોતે આવું માનતા હતા?
ના, બિલકુલ નહીં. આ વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે. ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જીવજગતના વિકાસને સમજાવવા આપ્યો હતો, માનવ સમાજમાં કોણ સારું ને કોણ ખરાબ એ નક્કી કરવા નહીં. ડાર્વિન પોતે ગુલામી પ્રથાના સખત વિરોધી હતા અને માનવીય સહાનુભૂતિમાં માનતા હતા. સોશિયલ ડાર્વિનિઝમ એ એમના વિચારોનું ખોટું અર્થઘટન હતું.
આ બહુ મહત્વનો મુદ્દો છે. તો આજે આટલા વર્ષો પછી ડાર્વિનના વિચારો કેટલા સુસંગત છે? શું એ માત્ર ઇતિહાસનો વિષય છે?
અરે જરાય નહીં. ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આજે આધુનિક જીવવિજ્ઞાનનો પાયો છે. એના વગર જીવવિજ્ઞાન સમજી જ ન શકાય.
દાખલા તરીકે
જુઓ, આપણે એન્ટીબાયોટિક દવાઓ લઈએ છીએ, પણ બેક્ટેરિયા સમય જતાં એની સામે પ્રતિકાર કેળવી લે છે. આ શું છે? આ ઉત્ક્રાંતિ છે, પ્રાકૃતિક પસંદગીનું ઉદાહરણ. કોવિડ-19 જેવા વાયરસના નવા નવા વેરિયન્ટ કેમ આવે છે એ પણ ઉત્ક્રાંતિ જ છે.
અચ્છા,
એ જ રીતે લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે એમની આનુવંશિક વિવિધતા સમજવી જરૂરી છે. ખેતીમાં પાક સુધારણા માટે, માનવ રોગોના આનુવંશિક કારણો સમજવા માટે બધે જ ઉત્ક્રાંતિના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે.
અને જીવવિજ્ઞાન બહાર?
જીવવિજ્ઞાન બહાર પણ એની અસર છે. મનોવિજ્ઞાન સમજે છે કે આપણું અમુક વર્તન આપણા ઉત્ક્રાંતિના ઇતિહાસનું પરિણામ છે. ફિલોસોફીમાં માનવ સ્વભાવ અને નૈતિકતાની ચર્ચા પર એની અસર છે. અને તમને જાણીને નવાઈ લાગશે, કમ્પ્યુટર સાયન્સમાં પણ જેનેટિક અલ્ગોરિધમ જેવી ટેકનિક ડાર્વિનના વિચારો પર આધારિત છે.
વાહ, એટલે એમનો પ્રભાવ તો ઘણો વ્યાપક છે. પણ વિવાદો તો હજુએ ચાલે છે ને, ખાસ કરીને ધર્મ સાથેનો સંઘર્ષ.
હા, એ સંઘર્ષ હજુ પૂરો નથી થયો, ખાસ કરીને એવા ધાર્મિક સમુદાયોમાં જેઓ પોતાના ધર્મગ્રંથો જેમ કે બાઇબલના જેનેસિસનું શાબ્દિક અર્થઘટન કરે છે. એમના માટે પૃથ્વી લાખો વર્ષ જૂની છે અને જીવન ઉત્ક્રાંતિથી બન્યું છે એ વાત સ્વીકારવી અઘરી છે.
એટલે ક્રિએશનિઝમ અને ઇન્ટેલિજન્ટ ડિઝાઇન.
હા, ક્રિએશનિઝમ માને છે કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન જેમ ધર્મગ્રંથમાં લખ્યું છે તેમ જ કર્યું છે. અને ઇન્ટેલિજન્ટ ડિઝાઇનવાળા કહે છે કે જીવન એટલું જ જટિલ છે કે કોઈ બુદ્ધિશાળી રચનાકાર ઈશ્વરના માર્ગદર્શન વગર ઉત્ક્રાંતિથી ન બની શકે. જો કે વૈજ્ઞાનિક સમુદાય આ બંને દાવાઓને નકારે છે, કારણ કે એમના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ પણ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા ને?
હા, જેમ આપણે વાત કરી પૃથ્વીની ઉંમર કેટલી છે, એ વખતે એનો અંદાજ ઓછો હતો, વારસાગમન કેવી રીતે થાય છે, વિવિધતા ક્યાંથી આવે છે. પણ પછી ભૂસ્તરશાસ્ત્ર, રેડિયોમેટ્રિક ડેટિંગ, પેલિયોન્ટોલોજી, અશ્મિવિજ્ઞાન અને ખાસ કરીને જીનેટિક્સ અને મોલેક્યુલર બાયોલોજીના વિકાસથી આ બધા પ્રશ્નોનો બહુ સંતોષકારક જવાબો મળી ગયા છે.
ડાર્વિનના કેટલાક કોટ્સ પણ બહુ પ્રખ્યાત છે, એમના વિચારોનો સાર આપે છે.
ચોક્કસ. ઓરિજિન ઓફ સ્પીસીઝના છેલ્લા વાક્યથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે? એ ખરેખર કાવ્યાત્મક છે. જીવનના આ દૃષ્ટિકોણમાં ભવ્યતા છે, તેની કેટલીક શક્તિઓ સાથે જે મૂળરૂપે થોડા સ્વરૂપોમાં અથવા એકમાં શ્વાસ લેવામાં આવી હતી, અને જ્યારે આગ્રહ ગુરુત્વાકર્ષણના નિશ્ચિત નિયમ અનુસાર ચક્ર લગાવતો રહ્યો છે, ત્યારે આવા સરળ શરૂઆતથી અનંત સ્વરૂપો સૌથી સુંદર ને સૌથી અદ્ભુત વિકસિત થયા છે અને થઈ રહ્યા છે.
ખરેખર સુંદર છે. પ્રકૃતિ પ્રત્યેનો એમનો આદર અને વિસ્મય દેખાય છે.
અને પેલું સામાજિક ચેતનાવાળું ખોટ,
હા, એમની નોટબુકમાંથી મળ્યું છે અને બતાવે છે કે એ સોશિયલ ડાર્વિનિઝમના વિચારોથી કેટલા દૂર હતા.
જો આપણા ગરીબોની દુર્દશા પ્રકૃતિના નિયમોને કારણે નથી, પરંતુ આપણી સંસ્થાઓને કારણે છે, તો આપણું પાપ મહાન છે.
આ બહુ જ મહત્વની વાત છે. એ સમાજની વ્યવસ્થાઓને જવાબદાર ગણતા હતા, પ્રકૃતિને નહીં.
બરાબર. અને ધ ડિસેન્ટ ઓફ મેનમાં એમનું પેલું વાક્ય પણ યાદ રાખવા જેવું છે, માણસ તેના તમામ ઉમદા ગુણો સાથે.
હજુ પણ તેના શારીરિક બંધારણમાં તેના નીચા મૂળની અમિટ છાપ ધરાવે છે. આ વાક્ય આપણા ઉત્ક્રાંતિના વારસાને સ્વીકારવાની વાત કરે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ડાર્વિનના વારસાને કેવી રીતે જોઈએ? એમનું મુખ્ય પ્રદાન શું ગણાય?
જુઓ, ચાર્લ્સ ડાર્વિન માત્ર એક જીવ વિજ્ઞાની નહોતા, એ ઇતિહાસના સૌથી પ્રભાવશાળી વિચારકોમાંના એક હતા. એમણે પૃથ્વી પરના જીવનની જે અકલ્પનીય વિવિધતા છે, જે જટિલતા છે, એના માટે પહેલીવાર એક સુસંગત, તાર્કિક અને પુરાવા આધારિત વૈજ્ઞાનિક સમજૂતી આપી.
અને એમણે માણસના સ્થાન વિશેની આપણી સમજ પણ બદલી નાખી.
બિલકુલ. એમણે આપણને બતાવ્યું કે આપણે કોઈ વિશેષ કે અલગ નથી, પણ જીવનના એક વિશાળ અદ્ભુત વૃક્ષની એક નાની ડાળી છીએ. આપણે બધા એકબીજા સાથે અને આપણી આસપાસના પર્યાવરણ સાથે જોડાયેલા છીએ. આપણું અસ્તિત્વ એ કોઈ ચમત્કાર નહીં, પણ લાખો વર્ષોની કુદરતી પ્રક્રિયાઓનું પરિણામ છે.
ખરેખર આ સમજ આપણને પ્રકૃતિ તરફ વધુ વિનમ્રતાથી જોતા શીખવે છે.
સાચી વાત. અને કદાચ આ જ વિચાર સાથે આપણે સમાપન કરી શકીએ. ડાર્વિનનું કાર્ય આપણને સતત યાદ અપાવે છે કે આપણે આ ગ્રહ પરના જીવનના જટિલ તાણાવાણાનો એક ભાગ છીએ, અને એ સમજ કદાચ આપણને આપણી આસપાસની જીવસૃષ્ટિ પ્રત્યે વધુ જવાબદાર બનાવે. શું આપણે ખરેખર આપણી જાતને પ્રકૃતિથી શ્રેષ્ઠ કે અલગ માની શકીએ? એ પ્રશ્ન ડાર્વિન આપણા માટે છોડી ગયા છે. અંતિમ ઉદ્ઘોષણા પૂર્વ રેકોર્ડ કરેલ.
અંતિમ ઉદ્ઘોષણા પૂર્વ રેકોર્ડ કરેલ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.